मंगलाचरण करिए थे।
नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सवसाहूणम।
जो आपने जैन सिद्धांत प्रश्नोत्तर माला ना आधार है पहलो द्रव्य अधिकार एनो आपने स्वाध्याय चालू है। એમાં લાસ્ટ વીક થી નોટ લાસ્ટ વીક ધ વીક બિફોર ત્યારથી આપણે એક દ્રવ્યમાં ઉત્પાદ જે ધ્રુવ એનું આપણું એની આપણી ચર્ચા ચાલુ છે। ફરીથી એક થોડું ક્વિક રિવિઝન કરી લઈએ। જેની પાસે બુક હોય આમાં પેજ નંબર છે પેજ નંબર 14 ક્વેશ્ચન નંબર 57 પાનું નંબર 14 क्वेश्चन नंबर 57 आपणे क्यांथी शुरुआत करी थी? आपणे शुरुआत करी थी अर्थ कोने कहेवाय राइट। अर्थ एटले अहींया ओलो मीनिंग वाळो अर्थ नहीं, अहींया अर्थ कोने कहेवाय छे के जे द्रव्य गुण अने पर्याय तो एने अर्थ कहेवाय छे। द्रव्य गुण पर्याय ना समूह ने अर्थ कहे छे। पछी शुं कह्युं एमां कह्युं बुक मां के गुण अने पर्याय ए कोई भिन्न वस्तु नथी, ए द्रव्यनी ज अवस्थाओ छे। आ गुणो एटले द्रव्यनी विशेषताओ छे अने पर्याय एटले द्रव्यनी वर्तमान अवस्था छे। माटे अर्थनुं लक्षण शुं छे के द्रव्य ए अर्थनुं लक्षण छे। आटलुं ख्याल आवे छे? પછી સેકન્ડ કહ્યું કે હવે દ્રવ્યનું લક્ષણ શું છે? દ્રવ્યનું લક્ષણ શું છે? તો સત દ્રવ્યનું લક્ષણ છે। સત એટલે અસ્તિત્વ। જે છ દ્રવ્ય સામાન્ય દ્રવ્યો છે ને એ દ્રવ્ય વિશ્વમાં અસ્થિ રૂપે હયાત છે ને એ અસ્તિત્વ એ દ્રવ્યનું લક્ષણ છે। એ અસ્તિત્વ એ દ્રવ્યનું લક્ષણ છે કેમ કે દ્રવ્યમાં અસ્થિ હોય એટલે કે દ્રવ્ય એક્ઝિસ્ટ કરતું હોય તો બાકીના ગુણોનો પ્રશ્ન આવે ને। જો એક્ઝિસ્ટ જ ન કરતું હોય તો બાકીના ગુણોનો પ્રશ્ન આવતો નથી। માટે સત એ દ્રવ્યનું લક્ષણ છે। હવે એના પછી આગળ શું કહ્યું કે સતનું લક્ષણ શું છે? કે ઉત્પાદ વ્યય ધ્રુવ ઉત્પાદ વ્યય ધ્રુવ એ સતનું લક્ષણ છે। આપણે ક્વેશ્ચન નંબર 57, 58, 59, 60, 61 આટલા સુધી આ બધું આપણે જોયું છે। આપણે 61st ક્વેશ્ચન લાસ્ટ વીક ચાલતો હતો। જો આપણે લાસ્ટ ટાઈમ 61st ક્વેશ્ચન ચાલતો હતો એમાં તેની વાત ચાલે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવ એની વાત અત્યારે આપણી ચાલુ છે। આટલું બધાને એકવાર ખ્યાલ આવે છે કે આપણે કયા ફ્લોમાં ચર્ચા કરીએ છીએ? ખ્યાલ આવે છે બધાને કે અહીંયા કોઈ એક પર્ટિક્યુલર દ્રવ્યની વાત નથી, જીવ દ્રવ્ય ફુજ્જલ દ્રવ્ય આદિ એની વાત નથી, એક સામાન્ય દ્રવ્યોની ચર્ચા ચાલુ છે। હવે એ દ્રવ્યોમાં જે વિશ્વની એક વ્યવસ્થા છે ઉત્પાદ વ્યય ધ્રુવની એનાથી ઘણા બધા વિવિધ સિદ્ધાંતો અહીંયા સિદ્ધ થવાના છે। કયા કયા સિદ્ધાંતો અહીંયા સિદ્ધ થાય છે? એક લાસ્ટ ટાઈમ આપણે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સિદ્ધ થયો તે આપણે જોયું હતું। આજે નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત સિદ્ધ થશે એની વાત આવશે। ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર આ બધા સિદ્ધાંતો આમાંથી જ ખાલી સિદ્ધ થાય છે। આટલું ખ્યાલ આવે છે? અહીંયા મેં પ્રવચન સારથી ફરમાગમ રાખ્યું છે કેમકે આ બધી ચર્ચા પ્રવચન સારમાં 99 થી લઈને 101 ગાથા સુધી આવે છે, જેને રેફરન્સ માટે વાંચવું હોય આગળ વાંચી શકે છે। હવે આપણે ક્વેશ્ચન નંબર 61 ઉપર આવીએ છીએ જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ ચાલતી હતી। 61માં પહેલા શું કહ્યું? ઉત્પાદ વ્યય અને ધ્રુવ. આ ઉત્પાદ્ય ધ્રુવ કોને કહે છે? પેલા તો એની પરિભાષા કોને કહેવાય છે? ઉત્પાદ કોને કહેવાય? ઉત્પાદ કોને કહેવાય? દરેક સમયે જે નવી પર્યાયનું ઉત્પન્ન થવું એને ઉત્પાદ કહે છે. આપણે આમાંથી જ ડેફિનેશન વાંચીએ ને, પેજ નંબર 18, ક્વેશ્ચન નંબર 61. ઉત્પાદ એટલે દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. જેમ કે માટીમાંથી ઘડાનું ઉત્પન્ન થવું, બરાબર. વ્યય કોને કહેવાય છે? કે પૂર્વ પર્યાયનો નાશ થવો એને વ્યય કહે છે. જેમ કે ઘડો બન્યો તો જે માટીની પિંડરૂપ અવસ્થા હતી એનો નાશ થયો. અને ધ્રુવ કોને કહે છે? કે બંને પર્યાયોમાં દ્રવ્યનું એક સમતાપણું, એક સમાનપણું જે એમાં વચ્ચે રહે છે એને દ્રવ્ય કહે છે. બંને પર્યાયોમાં એટલે કે ઉત્પાદન અને વ્યયમાં દ્રવ્યનું સદ્રષ્ટા રૂપ કાયમ રહેવું તેને દ્રવ્ય કહે છે. કે જેવી રીતના કે ઘડો અને માટીની પિંડ રૂપ હોય એમાં માટી તો કોમન રહી ને, તો એને દ્રવ્ય કહે છે. આટલી પહેલા પોઈન્ટમાં ચર્ચા થઈ. બીજા પોઈન્ટમાં શું વાત થઈ હતી આપણે? ત્યાં દ્રવ્યનું લક્ષણ સત છે અને સતનું લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, બરાબર. તો દ્રવ્ય સત એટલે કે અસ્તિત્વ, સત એટલે કે અસ્તિત્વ. તો દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ, સોરી, દ્રવ્યનું જે સત છે એ ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે છે. માટે દ્રવ્ય હંમેશા એક વસ્તુ સ્વભાવમાં સ્થિત છે, ધ્રુવ છે, પણ સાથે વસ્તુ સ્વભાવમાં પરિણામનશીલ પણ છે. જો અહીંયા નીચેની ત્રણ લાઈન, વસ્તુ સ્વતઃ સિદ્ધ છે તે જ પ્રમાણે સ્વતઃ પરિણામનશીલ પણ છે, ખ્યાલમાં આવે છે? આપણે આની ચર્ચા લાસ્ટ ટાઈમ એવી રીતના કરી હતી કે સપોઝ કોઈ પણ વસ્તુમાં ધ્રુવ કમ્પોનન્ટ ન હોય, કોન્સ્ટન્ટ રહેવા વાળું કમ્પોનન્ટ ન હોય તો શું થાય? કોઈ વસ્તુમાં કોન્સ્ટન્ટ રહેવા વાળો કમ્પોનન્ટ ન હોય, માટીમાંથી ઘડો બન્યો પણ એમાં માટી કોન્સ્ટન્ટ નથી તો શું થયું? તો દ્રવ્યનો નાશ થઈ ગયો. જે માટી પિંડરૂપ હતી એનો નાશ થઈ ગયો અને ઘડો સડનલી આઉટ ઓફ બ્લુ ક્યાંકથી ઉત્પન્ન થયો, ખ્યાલ આવે છે? પ્રોબ્લેમ શું થાય, ખ્યાલ આવે છે કે નહીં? કે દ્રવ્ય હંમેશા ટકે જ નહીં, એનો નાશ થતો રહે. તો આપણે નાનપણમાં કોઈ અલગ દ્રવ્ય હતું ને અત્યારના કોઈ અલગ દ્રવ્ય છે એવું થઈ જાય, ખ્યાલ આવે છે? અપરાધ કોઈ બીજો કરે અને એની સજા કોઈ બીજાને જ મળે એવું થઈ જાય, કેમ કે ધ્રુવ વસ્તુ છે જ નહીં. તો એવું તો શક્ય જ નથી ને શક્ય. ઓકે, હવે સેકન્ડ પોઈન્ટ કે વસ્તુમાં જો ઉત્પાદ વ્યય કમ્પોનન્ટ ન હોય, ખાલી ધ્રુવ જ હોય તો શું થાય? તો ચેન્જીસ ના થાય, બધી વસ્તુ સ્ટેચ્યુ જેવું થઈ જાય ને, બધું એમ ને એમ જ સ્થિત રહી જાય, તો વિશ્વમાં કઈ પરિણામન જ ન થાય. અને પરિણામન ન થાય તો વિશ્વ એમ ને એમ સ્થિત રહી જાય. જે મિથ્યા દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ જ રહે, જે ભગવાન છે એ ભગવાન જ રહે, જે દુઃખ ભોગવે છે એ દુઃખ જ ભોગવતો રહેતો જાય, ખ્યાલ આવે છે? એટલે એવું પણ વિશ્વમાં જોવામાં આવતું નથી. જોવામાં શું આવે છે? આપણને જોવામાં શું આવે છે? કે ચેન્જ થતું તો રિક્ટરનું દેખાય છે આપણને, એની સાથે સાથે વસ્તુ એક સ્થિર રહેતી પણ આપણને દેખાય છે કે નહીં? એટલે વસ્તુ સ્વરૂપમાં જ એવું, વસ્તુ સ્વરૂપમાં જ એવું જોવામાં આવે છે કે એમાં એક ચેન્જિંગ કમ્પોનન્ટ છે અને એક સ્થિર કમ્પોનન્ટ પણ છે. એટલે વસ્તુ સ્વરૂપ ઉત્પાદ જે ધ્રુવ સ્વરૂપ છે એવું પ્રૂવ થાય છે, થાય છે કે નહીં, ખ્યાલમાં આવે છે? હવે આગળ આપણે શું જોયું હતું? આગળ આપણે વધારે જેમ જેમ સૂક્ષ્મ જતા જઈએ છીએ એમ એમ આગળ જતા જઈએ છીએ. આગળ શું કહ્યું હતું? કે જેમ એક આત્મા છે, બરાબર, એ આત્મા છે તો આત્મા અસંખ્યાત પ્રદેશી હોય છે ને, એની સાઈઝ આપણે જોઈએ તો અસંખ્યાત પ્રદેશ છે કે નહીં? તો કાઉન્ટ કરવા જઈએ અસંખ્યાત પ્રદેશ, સપોઝ લેફ્ટ થી કાઉન્ટ કરવાનું શરૂ કર્યું ટુવર્ડ્સ રાઈટ, તો 1, 2, 3, 4, 5 એમ આગળ કાઉન્ટ થતા જઈએ છે ને. તો જેમ આકાશના પ્રદેશો અથવા કોઈ દ્રવ્યના પ્રદેશો ક્રમસર આગળ વધે છે, અથવા તો જેમ મોતીની માળા છે એ માળામાં મોતીઓ ક્રમસર આગળ વધે છે, એવી જ રીતે દરેક દ્રવ્ય ના પરિણામો એટલે કે પર્યાયો એ પણ ક્રમ થી આગળ વધે છે. આના માટે આપણે એક ઉદાહરણ જોયું હતું કે જેવી રીતના રોટલી બને છે તો ઘઉં માંથી રોટલી બને છે ને, તો ઘઉં નું ડાયરેક્ટ રોટલીમાં કન્વર્ઝન થાય છે નહીં, તો એમાં ક્રમ પડે છે કે પહેલા ઘઉં ને દળીને લોટ બને છે, લોટ માંથી ઓલું આપણે એને ઘોળીને ઓલું પિંડ જેવું બનાવીએ છીએ, એમાંથી લુવા બનાવીએ છીએ, પછી એને વણીને કાચી રોટલી બને છે, પછી શેકીને પાકી બને છે અને ફૂલે છે અને આપણે એને ખાઈએ છીએ. તો આ જ આખો જે સિસ્ટમેટિક ક્રમ પડે છે એમાં આપણે આગળ પાછળ કરી શકીએ છીએ કે સપોઝ ઘઉં માંથી ડાયરેક્ટ ઓલો લોટ બની જાય અથવા લુવા બની જાય, એના પછી ઓલો ડ્રાય પાવડર બને, એવું બને છે? એવું બનતું જોવામાં આવતું નથી. કોઈ પણ કાર્ય થાય છે તો એ કાર્યના સ્ટેપ ક્રમસર થાય છે. એવી રીતે જે મોતીઓની માળામાં મોતીઓ ક્રમસર આગળ વધે છે, એવી રીતના દરેક દ્રવ્યની પર્યાયો અથવા તો એના પરિણામો એ ક્રમથી આગળ વધે છે. એટલે ટાઈમ સ્કેલમાં આપણે જોઈએ તો 50 નંબરની પર્યાય છે, એના પછી 51, 52, 53 એવી રીતના આગળ વધે છે. આપણે પણ બર્થ થાય તો બર્થ પછી સીધા 50 યર્સના નથી થઈ જતા, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ એવી રીતના ક્રમથી આગળ વધીએ છીએ. તો આવી રીતના દરેક પર્યાય પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વભાવમાં રહીને, એટલે કે આ સપોઝ આ 1, 2, 3 તો ફર્સ્ટ પર્યાયનો વ્યય થાય છે, સેકન્ડ પર્યાયનો ઉત્પાદ થાય છે, વસ્તુ સળંગ પોતાના પર્યાયોના પ્રવાહમાં વહેતી વહેતી આગળ વધે છે. ખ્યાલમાં આવે છે? આ ખ્યાલમાં આવે છે બધાને? જેમ મોતીઓની માળામાં અથવા તો જેમ આપણે સ્ટેપ ચડીએ તો પહેલા સ્ટેપ પર ચડીએ છે, પછી એને છોડીને આગળ બીજા સ્ટેપ પર વધીએ છે, પછી એને છોડીને આગળ ત્રીજા પર વધીએ છે, તો પહેલાનો વ્યય થાય છે, બીજાનો ઉત્પાદ થાય છે અને આગળ વધાય છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે આ મોતીઓના ક્રમમાં ગણવા જતા પહેલા મોતીનું છૂટવું થાય છે, બીજા મોતીનું ગ્રહણ થાય છે અને માળા એક મોતીઓ પરસ્પર આ દોરાથી અનુસ્યુતિ રૂપે બંધાયેલા હોવાને કારણે એક પ્રવાહ ક્રમમાં એક માળા આખી કોન્સ્ટન્ટ રહે છે. એટલું ખ્યાલમાં આવે છે? જેવી રીતના આ તો આકાશના પ્રદેશોનો ક્રમ દેખાડ્યો છે, જેવી રીતના આકાશમાં પ્રદેશોનો ક્રમ છે એવી જ રીતે દરેક દ્રવ્યમાં પર્યાયોનો ક્રમ છે. દરેક દ્રવ્યમાં પર્યાયોનો ક્રમ છે અને એ પર્યાયોનો ક્રમ એક પછી એક પછી એક કન્ટિન્યુઅસ પ્રવાહ ક્રમમાં વહે છે. એમાં એક પર્યાયનો વ્યય થાય છે, બીજી પર્યાયનો ઉત્પાદ થાય છે અને એમાં એક વસ્તુ એવી છે જે સળંગ એમાં કોન્સ્ટન્ટ રહે છે, જે ધ્રુવ વસ્તુ છે. આના ઉપર આપણે ડિટેલ લાસ્ટ ટાઈમ બહુ જોઈ લીધું છે, અત્યારના ફટાફટ જઈએ. આટલું સમજાય છે બધાને? તો આનાથી શું પ્રૂવ થાય છે કે આજે પ્રવાહક્રમમાં વહેતો દ્રવ્ય, પ્રવાહક્રમમાં વહેતું દ્રવ્ય પોતપોતાની પર્યાયના જે ક્રમમાં જે વહે છે તો એ ક્રમમાં એની ક્રમબદ્ધ પર્યાયમાં વહે છે, એટલે એની ક્રમ નિયમિત પર્યાયમાં આગળ વધે છે. એક પછી ડાયરેક્ટ 3, 5, 7 એમ નથી આવતું, એક પછી 2, 3 એમ સિસ્ટમેટિક આગળ વધતા વધતા આગળ વધે છે. આનાથી પર્યાયોનો ક્રમ નિયમિત સ્વભાવ પ્રૂવ થાય છે. ખ્યાલ આવે છે? પછી એનાથી આગળ ફોર્થ પોઈન્ટ આપણે જોયો હતો. ફોર્થ પોઈન્ટમાં શું કે છે? જો ફોર્થ પોઈન્ટમાં શું કે છે કે જેવી રીતના દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં જ એનો ઉત્પાદ થાય છે, એની જ પૂર્વ પર્યાયનો નાશ થાય છે, બરાબર, અને એ દ્રવ્ય પર્યાય ક્રમમાં ધ્રુવપણે રહે છે. આટલું આપણે જોયું હતું લાસ્ટ ઉદાહરણ. તો જેવી રીતના જો બે રીત છે જોવાની, બે રીતથી જોઈ શકાય. કઈ રીતથી? હમણાં આપણે એક રીતથી જોયું કે પહેલી પર્યાયનો વ્યય, બીજી પર્યાયનો ઉત્પાદ અને એમાં એક માળાનો કોન્સ્ટન્ટ રહેવું એ ધ્રુવ.
બરાબર,
તો દ્રવ્યને અહીંયા ધ્રુવ કહેવાય છે. એની એક પર્યાયને વ્યય અને બીજી પર્યાયને ઉત્પાદ. હવે એ જ અપેક્ષા કોઈ એક જ પર્યાય પર લાગુ પાડીએ, કોઈ એક જ પર્યાય પર લાગુ પાડીએ તો આ જ પર્યાય પૂર્વ પર્યાયની અપેક્ષાએ ઉત્પન્ન થઈ છે, પછીની પર્યાયની અપેક્ષાએ નાશ થઈ છે. અને એ પર્યાયોનો જે રેગ્યુલર સિસ્ટમેટિક ક્રમ છે, એ ક્રમમાં એ પર્યાય ત્યાં સ્થિત હોવાને કારણે એક સમય માટે એ પર્યાય ધ્રુવ છે. ફરીથી પર્યાયોના ક્રમમાં કોઈ એક પર્યાયને લઈએ તો એ પર્યાય ત્યાં સ્થિત હોવાને કારણે એ ધ્રુવ છે. એની પહેલાની પર્યાયને કારણે એનો ઉત્પાદ થયો, એની રિસ્પેક્ટિવલી એમ કહેવાય ને કે ભાઈ આની અપેક્ષાએ આનો ઉત્પાદ થયો, આના પછીની અપેક્ષાએ આનો વ્યય થયો અને પોતે ધ્રુવ તરીકે પણ છે. તો હવે પર્યાયને જ ધ્રુવ કહેવામાં આવે છે. સમજાય છે? દ્રવ્યને અહીંયા ધ્રુવ કહેવાની વાત નથી, થોડી અપેક્ષા અલગ છે કે એ જ પર્યાયનો ઉત્પાદ છે, એ જ પર્યાયનો વ્યય છે અને એ જ પર્યાય ધ્રુવ તરીકે છે. એટલે કોઈ પણ દરેકે દરેક પર્યાય ત્રિલક્ષણ સ્વભાવને સ્પર્શતી, એટલે કે પોતે જ વ્યય છે, પોતે જ ઉત્પાદ છે અને પોતે જ ધ્રુવ છે, એવી ત્રિલક્ષણ પરિણામને સ્પર્શતી દરેક દ્રવ્ય પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વભાવ પરિણામોમાં જ સ્થિત છે. ફરી ત્યાં થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું. અત્યાર સુધી એવી રીતના જોયું, આ થોડો અલગ એંગલ જો, થોડું ફરીથી જોઈએ. ઘણા નવા લોકો આવી ગયા છે, તેની વાત ચાલે છે એકદમ પહેલેથી જોઈએ ઉપરથી. આપણે વાત ચાલુ છે ઉત્પાદ વ્યય ધ્રુવ. કોઈ પણ દ્રવ્ય છે ને, વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય. ત્યાંથી શરૂ કરીએ છીએ, વિશ્વમાં કેટલા દ્રવ્ય? છ દ્રવ્ય. કોઈ પણ એક દ્રવ્યને સમજાવવાની બે પદ્ધતિ છે, કાં તો દ્રવ્યને દ્રવ્ય ગુણ પર્યાય રીતે સમજાવી શકાય, અથવા એને જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ કહેવાય છે. બરાબર. અથવા બીજી રીતે દ્રવ્યને સમજાવવાની પદ્ધતિ છે ઉત્પાદ વ્યય ધ્રુવ. સમજાય છે? કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ દ્રવ્યમાં એની વિશેષતાઓ છે અને એની વર્તમાન અવસ્થાઓ છે. જેવી રીતના આ એકચુઅલી આપણો આજનો પોઈન્ટ છે, પણ આપણે થોડું પહેલેથી જોઈ લઈએ તો ખ્યાલ આવશે. સપોઝ કોઈ વસ્તુ છે, એ વસ્તુને મેજરમેન્ટ કરવા હોય, સપોઝ સિલિન્ડ્રિકલ છે, તો આને મેજરમેન્ટ કરવું હોય તો આના થ્રી ડાયમેન્શન આવે ને, એક એક્સ એક્સિસ આવે, એક વાય આવે, ઝેડ એક્સિસ આવે. બરાબર છે? આટલું ખ્યાલમાં આવે છે બધાને? ઓકે. હવે એવી જ રીતે કોઈ પણ દ્રવ્ય છે અથવા તો આત્મા છે, તો આને સમજાવવાના આપણા જીનાગમમાં બે એંગલ કીધા છે. એક દ્રવ્ય ગુણ પર્યાયનો એંગલ છે અને એક ઉત્પાદ વ્યય ધ્રુવનો એંગલ છે. કઈ રીતે? સપોઝ કોઈ એક જ પ્રેઝન્ટ ટાઈમમાં આપણે લઈએ, પ્રેઝન્ટ ટાઈમ, કોઈ એક જ સમય, આને છે ને શાસ્ત્રમાં પ્રવચન સારમાં એક ફેબ્રિકના એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે સપોઝ ધેર ઇઝ અ ફેબ્રિક, આપણે કપડાનો તાકો હોય ને, તો એને આમ રોલ કરીએ તો ધીસ ઇઝ ધ લેન્થ અક્રોસ વિચ ધેટ રોલ હેપન, અને પછી આમ ખુલે તો ખુલે તો આખું મોટું કપડું થાય. બરાબર. હવે કોઈ પણ એક જ લેન્થનો અક્રોસ આપણે જોઈએ, કોઈ પણ એક જ લેન્થમાં આપણે જોઈએ તો એ તાકામાં ઘણા બધા રેસા વર્ટિકલ છે ને, છે રાઈટ, ઘણા બધા છે. અને કોઈ પણ એક જ ફાઈબરમાં આપણે જોઈએ તો ઘણા બધા રેસા હોરિઝોન્ટલ છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે આવી જ રીતે કોઈ પણ દ્રવ્ય ને કોઈ પણ દ્રવ્ય ને કોઈ પણ એક જ ટાઈમ માં આપણે જોઈએ, કોઈ પણ દ્રવ્ય ને કોઈ પણ એક જ ટાઈમ માં આપણે જોઈએ તો આજે ઘણા બધા રેસા જે વર્ટિકલ દેખાય છે ને એ દ્રવ્યમાં રહેલા અનંત ગુણો છે. દ્રવ્યમાં રહેલા અનંત ગુણો જેનું વિસ્તાર સામાન્ય છે. વિસ્તાર સામાન્ય એટલે શું? કે જેવી રીતના હું આત્મા છું તો અસંખ્યાત પ્રદેશી છું, પ્લસ મારામાં અત્યારના અનંત ગુણો રહેલા છે કે નહીં કાઉન્ટિંગ કરવા જઈએ તો જ્ઞાન દર્શન સુખ વીર્ય ચારિત્ર આદિ આદિ ઘણા બધા, પણ વર્તમાનમાં છે કે નહીં? તો આ વર્તમાન સમય છે, વર્તમાન સમયમાં અનંત ગુણો રહેલા છે. હવે કોઈ પણ એક ગુણ આપણે લઈએ, સપોઝ જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણમાં હું જન્મ્યો ત્યારથી લઈને અત્યાર સુધી મારા જ્ઞાનમાં વેરિયસ વસ્તુ જણાય છે ને. આ તો આજ લાઈફનું, પણ પહેલાની લાઈફ વિચાર કરો, અનાદિકાળથી જ્ઞાન ગુણનું કામ ચાલુ છે ને, અનંતકાળ સુધી ચાલુ રહેશે, બરાબર છે? તો કોઈ પણ જ્ઞાન ગુણ લઈએ તો એમાં અનેક પર્યાયો થાય છે, સમજાય છે? તો કોઈ પણ દ્રવ્યને ગુણો અને પર્યાયોથી સમજી શકાય. આખું દ્રવ્ય, તો દ્રવ્ય શું છે? ગુણો અને પર્યાયોનો સમૂહ છે. એ આજે આપણને આવશે એમાં ચાર પાંચ અલગ અલગ ડેફિનેશન આવશે, હોપફુલી ઇફ વી કેન રીચ ધેર. કે આપણે પરિભાષા પહેલા શું જોઈ છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, બરાબર? આપણે સૌથી શરૂઆતમાં જોયું ને ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, પણ એ ગુણોનો સમૂહ કહેતા એમાં પર્યાયો ઇનબિલ્ડ છે. કે સપોઝ મેં જ્ઞાન ગુણ લીધું તો જ્ઞાન ગુણોની અનંત પર્યાય જ્ઞાન ગુણમાં કાઉન્ટ થઈ ગયો, તો જ્યાં ગુણોનો સમૂહ કર્યો ત્યાં પર્યાયોનો સમૂહ પણ આવી ગયો. ખ્યાલમાં આવે છે? અથવા આપણે અહીંયા આઈ થિંક સેકન્ડ પોઈન્ટમાં પણ એક પોઈન્ટ આવી ગયો, સેકન્ડ પોઈન્ટ નહીં એકચ્યુઅલી, એની પહેલા, આની પહેલાનો ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન નંબર 60 વિશેષા પેજ નંબર 17 પોઈન્ટ નંબર 2 જે છેલ્લો બુલેટ પોઈન્ટ છે, એમાં શું કહે છે કે એક દ્રવ્યમાં ગુણોના પરિણામન રૂપ જે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એના સંબંધી જેટલી પર્યાયો છે એટલા માત્ર દ્રવ્યને જાણવું. એટલે શું કહે છે કે પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે છે. અહીંયા એવી રીતના કહે છે, પણ એક પર્યાય લેતા એમાં અનંત ગુણો આપણે સમજી લેવા. ખ્યાલ આવે છે? પછી પાછળથી એમ કહે છે કે આ અડધી ડેફિનેશનો મજા નથી આવતી, એટલે એમ કહે છે સમ ગુણ પર્યાય દ્રવ્ય. એટલે દ્રવ્ય કેવું છે કે ગુણો અને પર્યાયોનો સમૂહ. પાછળ તમને બધાને સમજાય છે કે એક દ્રવ્ય કહેતા, હવે સપોઝ ઇફ આઈ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ માય જીવ, મારો જીવ દ્રવ્ય કેવું છે કે વર્તમાનમાં અનંત ગુણ સહિત છે, એ અનંત ગુણોનો સમૂહ છે, બટ ઇટ ઇઝ ઓલ્સો અ સમૂહ ઓફ ભૂતકાળની અનાદિ પર્યાય અને ભવિષ્યની અનંત પર્યાય. તો એ આખો એક દ્રવ્યની જર્નીનો ફ્લો થશે ને, એ આખું ફ્લો ઇઝ માય દ્રવ્ય. સમજાય છે? આટલું સમજાય છે? ઓકે, તો હવે એમાં આપણે એક વસ્તુને અહીંયા સમજવાની કોશિશ કરીએ છીએ. શું સમજવાની કોશિશ કરીએ છીએ કે એ દ્રવ્યને ઉત્પાદ્ય ધ્રુવ તરીકે સમજાવવામાં આવે છે. તો અહીંયા પર્યાયો જે છે એ ઉત્પાદ્યમાં આવી જશે અને એના જે અનંત ગુણો છે ધ્રુવ સ્વભાવમાં આવી જાય છે. કેવી રીતે આવી જાય છે? કેમ કે અનંત ગુણોનો ક્યારે નાશ થતો નથી, ત્રિકાળ રહે છે ને, તો એટલે ધ્રુવ સ્વભાવમાં આવી જાય છે અને એની પર્યાયો ઉત્પાદ વ્યયમાં આવી જાય છે. હવે આપણે વાત શું ચાલતી હતી પહેલા, કે એક મોતીઓની માળા છે, બરાબર? એ મોતીઓની માળાને આપણે નંબર કરીએ 1 2 3 4. તો દ્રવ્યને અત્યારના દ્રવ્ય એટલે માળા સમજો. પહેલા આપણે ક્યુબ લીધું હતું, આત્મા લીધો હતો, હવે માળા સમજો દ્રવ્યને. તો આ દ્રવ્યને સમજવું હોય તો હમણાં જે સમજાવ્યું એ પ્રમાણે શું છે, કોઈ પણ એક કાળમાં એના અનંત ગુણો છે અને એના સમયની પર્યાયો છે. એ તો દ્રવ્ય ગુણ પર્યાય ની અપેક્ષા થઈ. હવે અહીં આપણે ઉત્પાદ વ્યય ની અપેક્ષા એ સમજીએ. તો એક સ્થૂળ એક્ઝામ્પલ થી સમજાવવામાં આવે તો જેમાં નંબર 1, 2, 3, 4 એ મોતીઓની માળામાં કાઉન્ટ કરતા જઈએ. આપણે સપોઝ જાપ કરતા હોઈએ અને કાઉન્ટ કરતા જઈએ તો પહેલા મોતીને છોડીએ અને બીજા મોતી ઉપર આગળ વધીએ, એક એક મંત્ર બોલતા જઈએ, એમાં એક એક આગળ વધતા જઈએ ને, એવું કરીએ છે કે નહીં? પણ એવું કરતા આપણને ક્યાંય એવું ભૂલી જવાય છે કે અરે આખી માળા તૂટી ગઈ. તો કે સપોઝ હું તો એક જ મોતીને પકડું છું, બીજા મોતીઓને મેં પકડ્યા નથી, અને જો એ નેક્સ્ટ મોતી હાથમાં આવશે જ નહીં તો ત્યાં આપણને એવું કોઈ ડાઉટ નથી. કેમ ડાઉટ નથી? કેમ કે બેક ઓફ ધ માઇન્ડ ક્લિયર છે કે આખી માળા સળંગ છે. ભલે અત્યારે હું એક મોતીને પકડું છું પણ આખી માળા સળંગ છે, બરાબર? તો જે મોતીને આપણે છોડ્યું એનો નાશ, નાશ એટલે કે વ્યય, અને બીજાને જેને આપણે પકડ્યું એનો ઉત્પાદ, સમજાય છે? અને આખી માળા જે રહે છે એમને એમ એ ધ્રુવ. બોલો.
હા,
ના જો અહીંયા છે ને એક ખાલી એક્ઝામ્પલ તરીકે એનોલોજી આપી છે. કેવી રીતના છે કે આકાશના પ્રદેશોને અને સમય પરિણામ કમ્પેર કરવામાં આવે છે. તો અહીંયા તો આકાશના પ્રદેશો સાથે આની એનોલોજી છે કે એક એક મોતી એક એક આકાશનું પ્રદેશ છે. તો જેમ આકાશના પ્રદેશ આગળ આગળ વધે છે પણ એક જ ક્રમમાં આવે છે, એમ ઓલા પરિણામો એક જ ક્રમમાં આવે છે. હવે અચ્છા બીજો એંગલ વોટ યુ ઓર આસ્કિંગ, કે એક પરિણામથી બીજા પરિણામ પર જતા આ બેને તો પર્યાય લીધું, અને એ પર્યાયમાં અંદર થ્રેડને પણ દ્રવ્ય લઈ શકાય, ધ્રુવ લઈ શકાય, અથવા આખી માળાને ધ્રુવ લઈ શકાય. કેમ કે જ્યાં જીવ એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે તો આ પર્યાય છે અને આના સિવાય દ્રવ્ય કંઈક જુદું છે એવું નથી. અહીંયા જેવી રીતના મોતીને પર્યાય લઈએ અને દોરાને દ્રવ્ય લઈએ તો દ્રવ્ય કંઈક જુદું છે અને પર્યાય જુદી છે એવું નથી. ખ્યાલ આવે છે? જેવી રીતના અહીંયા શું વાત કરી કે દ્રવ્ય કેવું છે, તો આખો એક કપડું જ દ્રવ્ય છે. એના ગુણો અને પર્યાયોથી ભિન્ન કઈ કપડું નથી, આખું એક કપડું જ દ્રવ્ય છે. એવી જ રીતે અહીંયા આત્મા જે છે તેના અનંત ગુણો એનો સમૂહ એને દ્રવ્ય કહીએ છે. તો એ ગુણો કઈ જુદી વસ્તુ નથી, દ્રવ્ય એ ગુણોનો સમૂહ જ છે. એવી જ રીતે અહીંયા જે મોતીના ક્રમ પાડે આપણે તો દ્રવ્ય એટલે કે માળા એ જુદી વસ્તુ નથી, આ ક્રમનું જ કોમ્બિનેશન એ માળા છે. હા એ ના ત્યાં છે ને પર્યાય એટલે દ્રવ્યનો એક અંશ તરીકે એને સમજાવ્યું છે. જે હમણાં ક્લોથનું એક્ઝામ્પલ લીધું એમાં અનંત પર્યાય મળીને એક દ્રવ્ય થયું ને, એટલે દ્રવ્યનો એક અંશ વર્તમાન અંશ એ એની પર્યાય છે. એવી રીતના સમજાવ્યું. હવે અહીંયા પાછા આવી જઈએ. આપણે શું વાત ચાલતી હતી કે સપોઝ સેકન્ડ પર્યાયનો વ્યય, થર્ડ પર્યાયનો ઉત્પાદ અને માળાનો સળંગ રહેવું અથવા તો એ પ્રવાહ ક્રમમાં એ દ્રવ્ય તરીકે ધ્રુવ રહેવું એ એનું ધ્રુવ. ખ્યાલ આવે છે? તો આ છે વ્યય, આ છે ઉત્પાદ અને આ છે ધ્રુવ, બરાબર? આ એક જોવાની દ્રષ્ટિ છે, આ એક ક્યુમ્યુલેટિવ જોવાની દ્રષ્ટિ છે, જે આખી માળાને આપણે ધ્રુવ તરીકે જોઈ. પણ હવે આ શું છે? આ ધ્રુવ એવું દ્રવ્ય છે અને આ ઉત્પાદ વ્યય એ એની પર્યાય છે. પણ હવે જ્યાં એક પર્યાય પર જ વધારે સૂક્ષ્મતાથી એક પર્યાય પર જ દ્રષ્ટિ નાખી, એક પર્યાય પર જ દ્રષ્ટિ નાખી તો એ પર્યાય પેલા જૂની પર્યાયનો નાશ થયો એ અપેક્ષાએ એ પર્યાયનો ઉત્પાદ થયો. આપણે એમ કહીએ ને કે આનો નાશ થયો અને આનો ઉત્પાદ થયો. એ જ પર્યાય જયારે નાશ થશે અને આગળની ઉત્પન્ન થશે તો એ અપેક્ષાએ એ પર્યાયમાં વ્યય પણ મોજૂદ છે ને? એ પર્યાયમાં ઉત્પાદ પણ છે પ્રીવિયસની અપેક્ષાએ, પછીનાની અપેક્ષાએમાં વ્યય પણ મોજૂદ છે અને જે પર્યાયોના ક્રમમાં દરેક દ્રવ્યની અનંત પર્યાયો ફિક્સ થઈ ગઈ ને, તો પર્યાયોના ક્રમમાં એ પર્યાય ક્યાંક એક સમય માટે ફિક્સ છે, એ એનું દ્રવ્ય છે. ખ્યાલમાં આવે છે? આ ખ્યાલમાં આવે છે બધાને? આ થોડો ડિફિકલ્ટ ટોપિક છે આપણી પાઠશાળા માટે. એકચ્યુઅલી આ ટોપિક નીચે હોવો જોઈએ, પણ આ જે ક્રમમાં ટોપિક આવે છે એટલે આપણે એને લઈએ છીએ. પણ આમાં ઘણું બધું આપણા સિદ્ધાંતો કવર થઈ જાય છે. એક ઓલો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત થઈ ગયો. અહીંયા શું સિદ્ધાંત સિદ્ધ થાય છે કે દરેક દ્રવ્યની દરેક પર્યાય ત્રણ લક્ષણને સ્પર્શતી, કે એ જ ઉત્પાદ છે, એ જ વ્યય છે અને એ જ ધ્રુવ છે, ત્રણ લક્ષણને સ્પર્શતી એ પર્યાય દ્રવ્યના પ્રવાહ ક્રમમાં સ્થિત છે. એને હવે ઊંધી તરફથી બોલીએ તો દ્રવ્ય પોતાના અનંત પર્યાયોના ક્રમમાં હંમેશા રહે છે. એટલે કે દ્રવ્ય પોતાના પર્યાયોના પ્રવાહ ક્રમથી બહાર જતો જ નથી. બરાબર? તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું નથી. આ ચર્ચા પણ આપણે લાસ્ટ ટાઈમ થઈ ગઈ છે ડિટેલમાં. આનાથી શું સિદ્ધ થાય છે? જે આપણે અહીંયા ફરીથી જે ક્વેશ્ચન 61 નો ફોર્થ પોઈન્ટ જોતા હતા, ક્વેશ્ચન 61 પોઈન્ટ નંબર 4 પેજ નંબર 19, કે દરેક દ્રવ્ય સદાય પોતાના સ્વભાવમાં જ રહે છે. દરેક દ્રવ્ય સદાય પોતાના સ્વભાવમાં જ રહે છે. કયા સ્વભાવમાં રહે છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત ત્રિલક્ષણ પરિણામને સ્પર્શતા પોતાના સ્વભાવમાં રહે છે. એનાથી શું પ્રૂવ થાય છે? કે એક પર્યાય બીજી પર્યાયનો કઈ કરતી નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું નથી. કેમ કે દરેક દ્રવ્ય અને એની દરેક પર્યાયો પોતાના ક્રમમાં રહેતી પોતાના જ ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વભાવ સહિત છે. હજી આમાં જ પછી શર્ટકારક પાછળથી લગાવશે ત્યારે એમાં એનું સામર્થ્ય કેવી રીતના છે એ પણ આવશે. એ અહીંયાનો ટોપિક નથી હમણાં. ખ્યાલમાં આવે છે? એટલે આનાથી અત્યાર સુધી આપણે શું સિદ્ધાંત સિદ્ધ થયા? એક છે ક્રમબદ્ધ પર્યાય, બીજું છે પર્યાયની સ્વતંત્રતા, ત્રીજું છે દ્રવ્યની સ્વતંત્રતા. ખ્યાલમાં આવે છે? હવે આને આપણે આગળ હજી પોપ્યુલેટ કરશું. આગળ વધીએ. હવે આજનો ટોપિક આજે આવે છે. જો આજે આપણે પોઈન્ટ નંબર 5 જોવાનો છે, એ આપણે જોઈએ એની પહેલા આપણે થોડું સમજી લઈએ. આજના ચાર પોઈન્ટ છે બહુ સિમ્પલ છે એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી ઇમ્પ્લિસિટલી અન્ડરસ્ટુડ, પણ તો પણ આપણે એને જોઈ લઈએ છીએ. હવે આમાં એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ એક આપણે સીડ લઈએ છે, એ સીડને આપણે જમીનમાં સો કર્યું અને ઉપર પાણી નાખ્યું, તો શું થાય છે? થોડા વખત પછી સીડ જર્મિનેટ થાય છે અને એમાંથી એક અંકુર બહાર નીકળે છે. એ અંકુર બહાર નીકળે છે, રાઈટ? તો હવે અહીંયા ઉત્પાદ વ્યય ધ્રુવ શેમાં અપ્લાય કરે છે? કે એ સીડ જે હતું એ સીડનો નાશ થયો, એ અંકુરનું ઉત્પન્ન થયું. બરાબર? અને આ સીડમાં પોટેન્શિયલી ધેર ઇઝ અ ટ્રી ઇનસાઇડ, એમાં એક પૂરું ઝાડ થવાનું પોટેન્શિયલ છે. એ બીજમાં પૂરું વૃક્ષ થવાનું પોટેન્શિયલ છે કે નહીં? એનું ધ્રુવ પણ છે. તો અહીંયા શું કહે છે? કે આ જે સીડ છે એ સીડનો નાશ થવો, અંકુરનું ઉત્પન્ન થવું અને એમાં વૃક્ષત્વનું હોવું, આ ત્રણ વસ્તુ છે. એ ત્રણે વસ્તુ આ જે વૃક્ષ, આખું જે મોટું વૃક્ષ છે એના સ્વભાવથી ભિન્ન નથી, એના સ્વભાવથી ભિન્ન નથી. એ પર્યાયના ક્રમમાં જ એ સ્વભાવમાં ઉત્પન્ન થાય છે. એટલે કહેવાનો મતલબ છે, જો રોટલીનું એક્ઝામ્પલ લઈએ તો ઘઉંનો નાશ થવો, ઘઉંના લોટનું ઉત્પન્ન થવું અને એનું રોટલી રૂપે ધ્રુવપણું રહેવું, તો રોટલી બનવાના સ્વભાવમાં આ પ્રવાહ ક્રમમાં આ પ્રોસેસ સ્થિત છે. કે નહીં? આટલું ખ્યાલમાં આવે છે? આટલું ઇઝીલી અપેરેન્ટ છે? ઓકે, તો અહીંયા પોઈન્ટ ખાલી એટલો જ છે કે જે આપણે અત્યાર સુધી જોતા આવ્યા, તો એમાં બીજ એ અંકુર અને એ વૃક્ષત્વ એ ત્રણે એ વૃક્ષના જ સ્વભાવ છે, એ વૃક્ષથી કોઈ અન્ય પદાર્થના સ્વભાવ નથી, એટલું અહીંયા કેવું છે જો આપણે પોઈન્ટને વાંચીએ. બીજ અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે, બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું દ્રવ્ય એટલે કે ધ્રુવપણ, ત્રણે એકી સાથે છે, આપણે એક સાથે તો જોઈ લીધું ત્યાં. આ રીતે નાશ બીજને આશ્રિત છે, એટલે શું કહે છે કે આમાં આપણે ત્રણ પણ ઘટિત કરવું હોય તો તમે અંકુરમાં નાશ ન દેખાડી શકો, કેમ કે અહીંયા નાશ કેનો થાય છે, સીડનો, બીજનો નાશ થાય છે, તો નાશ બીજના અંશે છે, ઉત્પાદ એ અંકુરના અંશે છે અને એનું વૃક્ષત્વ એનું દ્રવ્ય પણ છે. ફરીથી પેલા ઓલી માળાઓ જે આપણે જોઈ એમાં સપોઝ આ બી આ મોતીને આપણે જોવું હોય અને એમાં વ્યય પણ લગાવવો હોય, ઉત્પાદ પણ લગાવવો હોય અને ધ્રુવ પણ લગાવવો હોય, તો અહીંયા વ્યય કોની અપેક્ષા છે, એના પછીના મોતીની અપેક્ષા, બટ એના પછીના મોતીની અપેક્ષા આપણે ઉત્પાદ ન લગાવી શકીએ, અપેક્ષા જ્યાં જે હોય એ ફિક્સ હોવી જોઈએ, આટલું ખ્યાલમાં આવે છે. એમાં ધ્રુવ પણ લગાવવું હોય તો તમે દ્રવ્યની જેમ એને ધ્રુવ ન કહી શકો, એ પર્યાયની જેમ એક સમયનું દ્રવ્ય છે, ખ્યાલ આવે છે. એને ઉત્પાદ કેવો હોય તો આની જ અપેક્ષાએ કેવો પડે, એને નાશ કેવો હોય તો ઓલાની જ અપેક્ષાએ કેવો પડે, એવું અહીંયા કહે છે કે બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષનું દ્રવ્ય ત્રણે એકી સાથે છે. આ રીતે બીજને આ રીતે નાશ એ બીજને આશ્રિત છે, ઉત્પાદ એ અંકુરને આશ્રિત છે અને દ્રવ્ય એ વૃક્ષત્વને આશ્રિત છે. તો એમાં નાશ, ઉત્પાદ અને દ્રવ્ય એટલે કે બીજ, અંકુર અને વૃક્ષત્વ એ ત્રણે એ ભિન્ન પદાર્થ રૂપ નથી, એ કોઈ અલગ વસ્તુ જ નથી, એ વૃક્ષનો જ અંશો છે. વળી બીજ, અંકુર, વૃક્ષત્વ એ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થ રૂપ નથી. હવે અહીંયા શું કહે છે, બે અલગ એંગલ કહે છે કે આ જે ભાવ છે, જે ઉત્પાદનો ભાવ, વ્યયનો ભાવ અને દ્રવ્યપણાનો ભાવ, તો એ ત્રણે ભાવો દ્રવ્યથી જુદા નથી, બરાબર. અને ઓપોઝિટ એંગલથી કેવું હોય તો એ દ્રવ્યમાં આવા અનેક ઉત્પાદ, વ્યય, ધ્રુવ ચાલુ જ છે, એક પછી એક પછી એક, બરાબર. એટલે દ્રવ્ય પણ એ ઉત્પાદ, વ્યય, ધ્રુવથી કંઈક બીજી વસ્તુ નથી. આપણે સ્કૂલમાં મેથેમેટિક્સમાં બધું સેટ ભણ્યા હતા ને, ખ્યાલ છે કે ધીસ ઇઝ સેટ વન, ધીસ ઇઝ સેટ ટુ, ધીસ ઇઝ ઇન્ટરસેક્શન, આટલું યાદ છે, યાદ છે ને બધાને. ઓકે, અહીંયા શું કહે છે કે સપોઝ આ છે ઉત્પાદ, વ્યય, ધ્રુવ અને સપોઝ આ છે દ્રવ્ય, તો આમાં પ્રોબ્લેમ શું છે કે દ્રવ્યનો અમુક અંશ એવો છે જે ઉત્પાદ, વ્યય, ધ્રુવથી રહિત છે, જે ઉત્પાદ, વ્યય, ધ્રુવથી રહિત છે, તો આવું શક્ય નથી. કેમ કે સપોઝ એમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ ન હોય તો એ ક્ષણિક પણ નથી અને ત્રિકાળ પણ નથી, તો કઈ જાતનું છે, ખ્યાલ આવે છે. એટલે આવું શક્ય નથી. તો કેવું છે કે જે દ્રવ્ય છે એ જ ઉત્પાદ, વ્યય, ધ્રુવ છે અને જે અધર વે, જે ઉત્પાદ, વ્યય, ધ્રુવ છે એ જ દ્રવ્ય છે. કેમ કે દ્રવ્ય સપોઝ નાનું હોય તો શું થાય કે આટલો ભાગ જે ઉત્પાદ, વ્યય, ધ્રુવનો જે દ્રવ્યની બહાર વહ્યો જાય, તો એવું પણ પોસિબલ નથી. સમજાય છે બધાને? જો અહીંયાથી વાંચીએ તો પેજ નંબર 20 ની શરૂઆત, બીજ, અંકુર અને વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થ રૂપ નથી, માટે આ બધા એક વૃક્ષ જ છે. એ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને ટકતો ભાવ એ બધા દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઉપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું દ્રવ્ય એકી સાથે છે. એક જ વસ્તુને થોડુંક ફરીથી કહે છે આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે અને દ્રવ્ય ટકતા ભાવને આશ્રિત છે. હવે આ વસ્તુ કે છે કે નાશ, ઉત્પાદ અને દ્રવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થ રૂપ નથી, વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થ રૂપ નથી, માટે બધા એક જ દ્રવ્ય છે. યુ કેન યુઝ ધ સેમ આર્ગ્યુમેન્ટ એ જેવું આપણે ફેબ્રિક વાત કરી હતી ને પહેલા, ફેબ્રિક વાત કરી હતી ને પહેલા કે સપોઝ આમાં અનંત ગુણો છે, આમાં અનંત ગુણો છે, તો એવું પોસિબલ છે કે આ અનંત ગુણોથી પણ બહાર કોઈ દ્રવ્ય છે? આ અનંત ગુણોથી પણ એડિશનલ કંઈક દ્રવ્ય છે એવું પોસિબલ છે? તો ના, એવું પોસિબલ જ નથી. સિમિલરલી આ અનંત પર્યાયો જે છે તો એની બહાર કોઈ દ્રવ્ય છે હજી એડિશનલ, એવું પોસિબલ છે? તો એવું પોસિબલ નથી. અથવા દ્રવ્ય એ પર્યાયો અને ગુણોથી ઓછું છે એવું પોસિબલ છે? તો એવું પોસિબલ નથી. એટલે જેટલો અનંત ગુણોનો સમૂહ છે કે અનંત પર્યાયોનો સમૂહ છે, દ્રવ્ય એ જ છે. ખાલી એટલો છે ને એ જ છે કે દ્રવ્ય એનાથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી, સમજાય છે? અને બીજી રીતે કેવું હોય કે ગુણો અને પર્યાયો પણ દ્રવ્યથી ભિન્ન કઈ વસ્તુ જ નથી, સમજાય છે? એકચ્યુઅલી તે એક જ વસ્તુને સમજાવવાની અલગ અલગ પદ્ધતિઓ છે. ઓકે, હવે આગળ વધીએ. તો હવે અહીંયા શું કે છે, નેક્સ્ટ પોઈન્ટ લઉં છું. હવે અહીંયા શું કે છે કે આપણે ઉત્પાદ વ્યય ધ્રુવ ને શું જોયું હતું, દિસ ઇઝ સત, સત જોયું હતું ને? તો આ સત કેવું છે, અનેકાંત સ્વરૂપ છે. હવે સતમાં અને પર્યાય એટલે કે આખા દ્રવ્ય ગુણ પર્યાયમાં અને પર્યાયમાં બેમાં અનેકાંત પણ લગાવશે. કેવી રીતના લગાવે છે આપણે સમજીએ. જો પહેલા વાંચીએ છીએ પોઈન્ટ નંબર 6, આ સૂત્રમાં સતનો અનેકાંત પણ બતાવ્યું છે. જોકે ત્રિકાળ અપેક્ષા એ સત ધ્રુવ છે. આ ધ્રુવ ની અપેક્ષા એ કેવું છે, ત્રિકાળ છે એટલે કે નિત્ય છે. પર્યાયો ની અપેક્ષા એ કેવું છે, અનિત્ય છે. દરેક સમયે ઉત્પાદ વ્યય થાય છે ને, તો પણ સમયે સમયે નવો પર્યાય ઉત્પન્ન થાય છે અને જૂનો પર્યાય વ્યય પામે છે એટલે દ્રવ્યમાં સમાઈ જાય છે. વર્તમાન કાળની અપેક્ષા એ અભાવરૂપ થાય છે. એ રીતે કસંચિત નિત્ય અને કસંચિત અનિત્ય હોવાને કારણે દ્રવ્યનું અનેકાંતપણું છે. ખ્યાલમાં આવે છે? આ દ્રવ્યનું અનેકાંતપણું છે. કઈ રીતે? આપણે અગેન કે આપણે પહેલા શું જોયું કે સપોઝ દ્રવ્ય ખાલી અનિત્ય જ હોય તો શું પ્રોબ્લેમ આવે? કે કોઈ દ્રવ્ય કોન્સ્ટન્ટ રહે જ નહીં, એનો કન્ટિન્યુઅસ નાશ જ થયેલા છે. તો દ્રવ્ય ખાલી અનિત્ય નથી, ખાલી નિત્ય પણ નથી. તો કેવું છે કે નિત્ય અનિત્ય કોમ્બિનેશન વાળું છે. હવે પરસ્પર ઓપોઝિટ ક્વોલિટીઝ હોવા છતાં કોઈક અપેક્ષા એ નિત્ય છે અને કોઈક અપેક્ષા એ અનિત્ય છે, માટે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે, અનેકાંત સ્વરૂપ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હવે એવી જ રીતે પર્યાયનું અનેકાંત સ્વરૂપ કે છે, પણ નિત્ય અનિત્ય અપેક્ષા એ નહીં. કઈ અપેક્ષા એ કે છે જુઓ, પોઈન્ટ નંબર 7, આ સૂત્રમાં પર્યાયનું પણ અનેકાંત પણ બતાવ્યું છે. ઉત્પાદ એ અસ્થિરૂપ પર્યાય છે અને વ્યય એ નાસ્તિરૂપ પર્યાય છે. પોતાનો પર્યાય પોતાથી થાય છે, પરથી નહીં, એમ ઉત્પાદથી બતાવ્યું. અને પોતાની પર્યાય નાસ્તિ એટલે કે અભાવ પણ પોતાથી જ થાય છે. આપણે શું જોયું, આ માળામાં કોઈ પણ એક મોતીમાં આની અપેક્ષાએ ઉત્પાદ છે અને પછીનાની અપેક્ષાએ વ્યય છે, બરાબર છે? તો એ એક જ પર્યાયમાં ઉત્પાદ પણ છે અને વ્યય પણ છે, એટલે પર્યાય અસ્થિ પણ છે અને નાસ્તિ પણ છે. ખ્યાલમાં આવે છે કે કોની અપેક્ષાએ નાસ્તિ છે? તો પછીનાની અપેક્ષાએ નાસ્તિ છે, કેમ કે આ ઉત્પન્ન થી તો આનો નાશ થઈ ગયો. અને પહેલાની અપેક્ષા એ અસ્થિ છે, કેમ કે આની અપેક્ષા એનો ઉત્પાદ થયો. ખ્યાલમાં આવે છે? તો એ પર્યાય અસ્થિ પણ છે અને નાસ્તિ પણ છે, માટે અનેકાંત સ્વરૂપ છે. દરેક દ્રવ્યનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર તે દ્રવ્યથી છે એમ જણાવી દ્રવ્ય ગુણ પર્યાય ની સ્વતંત્રતા જાહેર કરીને પરનું અસહાયપણું દર્શાવ્યું, એમ જણાવીને પર્યાય નું અનેકાંતપણું બતાવે છે. આટલું ખ્યાલમાં આવે છે બધાને? થોડું ડિફિકલ્ટ પડે છે, ખ્યાલમાં આવે છે બધાને? ઓકે, હવે આગળ વધીએ. હવે શું કે છે, ધર્મ એટલે કે શુદ્ધતા. જીવ નો ધર્મ કેવા છે એની અહીંયા વાત કરે છે. કે અત્યાર સુધી આપણે જે બધું સમજીએ છે, ઇટ ઇઝ ઓલ એબસ્ટ્રેક્ટ. એટલે કે દ્રવ્ય સામાન્યની કઈ કઈ ક્વોલિટીઝ છે એ આપણે સમજીએ છીએ. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ જીવ, કે મારે શું કરવાનું, કે મારે ધર્મ કેવી રીતના કમાય, ખ્યાલ આવે છે? એ હજી સુધી આપણે કઈ ચર્ચા કરી નથી. અત્યાર સુધી આપણે એક દ્રવ્યનો સામાન્ય સ્વભાવ કેવો છે એ આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. તો એનો જ હજી એક પોઈન્ટ બાકી છે. એના પછી એ એંગલ આવશે કે હવે આમાં મારા માટે શું, વોટ ઇઝ ઇન ફોર મી. એટલે હોલ્ડ ઓન ફોર વન મોર મિનિટ. તો અહીંયા એક પોઈન્ટ શું કહે છે કે ધર્મ, આ જે જીવ છે તો જીવ અનાદિકાળથી કેવો છે, શુદ્ધ જ છે અને ધ્રુવ છે. તો એ જેવો અરિયંત ભગવાન છે એવો જ જીવ હું છું ને, જેવો અરિયંત ભગવાન છે એવો જ જીવ હું છું. અત્યારથી છું કે અનાદિકાળથી છું? અનાદિકાળથી હું એવો ને એવો જ છું. તો દ્રવ્યની અપેક્ષા એ તો મારામાં શુદ્ધતા ક્યારથી છે? અનાદિકાળથી. પણ પર્યાયની અપેક્ષા એ શું અવસ્થા છે? કે અત્યાર સુધી અશુદ્ધ અશુદ્ધ જ છું. તો એક અશુદ્ધ પર્યાયનો વ્યય થાય અને બીજી અશુદ્ધ પર્યાયનો ઉત્પાદ થાય. પણ જે મોમેન્ટે સમ્યક દર્શન થાય એ મોમેન્ટે શું થાય છે, કે અશુદ્ધતાનો વ્યય થયો અને શુદ્ધતાનો ઉત્પાદ થયો. ખ્યાલમાં આવે છે? બધું એ જ અહીંયા કહે છે કે ધર્મ એટલે કે શુદ્ધતા આત્મામાં દ્રવ્ય રૂપે ત્રિકાળ ભરપૂર છે. અનાદિથી જીવને પર્યાય રૂપે ધર્મ પ્રગટ થયો નથી. પણ જીવ જયારે પર્યાયમાં ધર્મ વ્યક્ત કરે ત્યારે તે વ્યક્ત થાય છે, એમ ઉત્પાદ શબ્દ વાપરીને બતાવ્યું. તે જ વખતે વિકારનો વ્યય થાય છે એમ વ્યય શબ્દ વાપરીને બતાવ્યું. એ અવિકારી ભાવ પ્રગટ થવાનો અને વિકારી ભાવ જવાનો લાભ ત્રિકાળ ટકનાર એવા ધ્રુવ દ્રવ્યને પ્રાપ્ત થાય છે, એમ દ્રવ્ય શબ્દ છેલ્લો મૂકીને બતાવ્યું. અહીંયા શું કહે છે એકચ્યુઅલી, આપણે આને બહુ ફટાફટ લઈ લઈએ છીએ, સટલી લઈએ છીએ. પણ અહીંયા કહેવાનો મતલબ શું છે, જે આપણે પહેલા જોયું એ રીતે, કે જો દ્રવ્ય હંમેશા ધ્રુવ જ રહે તો હું અત્યારના મિથ્યા દ્રષ્ટિ છું તો હું હંમેશા દુઃખી જ રહું. ખ્યાલ આવે છે? અને જો દ્રવ્ય હંમેશા ઉત્પાદ્યાય રૂપે રહે, ધ્રુવ હોય જ નહીં, તો હું તો આ જ સમયે નાશ થઈ જાઉં. જેમ મારી પર્યાયનો નાશ થાય એમ હું પણ નાશ થઈ જાઉં, બરાબર? પણ અહીંયા વોટ ઇઝ ધ ગુડ થિંગ અબાઉટ વિશ્વની અરેન્જમેન્ટ, કે ભાઈ પર્યાયનો તો નાશ થાય છે પણ મારો નાશ નથી થતો. તો આઈ હેવ એન ઓપોર્ચ્યુનિટી કે મારી જે મિથ્યાત્વની અવસ્થાઓ ચાલુ છે એનો નાશ થાય, સમ્યત્વની અવસ્થા ઉત્પન્ન થાય અને હું એને એન્જોય કરું. છેલ્લે શું કહ્યું, કે આજે સમ્યત્વની ઉત્પત્તિનો લાભ કોને થવાનો છે, કે ધ્રુવ સ્વભાવને થવાનો, માટે એ મને થવાનો, માટે એ ધર્મ પામવાની મારામાં યોગ્યતા છે એ અહીંયા બતાવે છે. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, કે આ સત ઉત્પાદ્યય ધ્રુવ ત્રયાત્મક છે, એ કથનમાં આધ્યાત્મિક રહસ્ય શું ભરેલું છે, કે આ બધું જાણીને મને શું ફાયદો. મેઇન પોઈન્ટ તો ત્યાં આવે છે. તો જો વન એન્ડ હાફ પેજ છે, પણ ઇટ ઇઝ જસ્ટ રીઆઇટરેશન ઓફ મેની થિંગ્સ ધેટ વી હેવ લર્ન્ડ. એટલે હું ખાલી એને રીડ કરું છું. બધા પાસે બુક્સ છે ફોન પર, કે એટલીસ્ટ એવી રીતના જો તમારી પાસે ફોન પર પણ હોય તો તમે સાથે રાખજો, સો યુ કેન ગો થ્રુ ઇટ ટુગેધર. ક્વેશ્ચન 62 છે, પેજ નંબર 21. જો દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રી સ્વભાવને સ્પર્શે છે, જે આપણે પહેલા જોઈ લીધું, તે જ વખતે નિમિત્તો હોવા છતાં દ્રવ્ય તેને સ્પર્શતું નથી. હવે અહીંયા ચોથો સિદ્ધાંત આવશે. કયો આવશે? નિમિત્ત ઉપાદાન. આ નિમિત્ત ઉપાદાન બધાને ખબર છે શું છે? કોઈને ખબર છે આ નિમિત્ત ઉપાદાન શું છે?
જો
આ ચોક છે, કયું દ્રવ્ય છે? ઉજ્જવલ દ્રવ્ય, બરાબર. હું કયું દ્રવ્ય છું? જીવ દ્રવ્ય. મેં શું કર્યો? મેં વિચાર કર્યો કે હું ચોક લઈ જાઉં અને અહીંયા નિમિત્ત ઉપાદાન લખું. અહીંયા નિમિત્ત ઉપાદાન છે નથી, બરાબર. મને વિચાર આવ્યો, બરાબર. હવે એ વિચાર આવ્યો એ કોને આવ્યો? જીવ દ્રવ્ય એટલે કે મને. આ ચોક નું અહીંયા જવું અને અહીંયા લખાવું નિમિત્ત ઉપાદાન, સમજાય છે? આ કાર્ય કોને કર્યું? જો જીવે શું કર્યો? એ વિચાર કર્યો કે અહીંયા જઈને લખાવવું છે. એટલું તો જીવનું કાર્યક્ષેત્ર છે, એટલું જીવનું કર્તવ્ય છે, બરાબર. એના પછી આ અહીંયા જવું, અહીંયા લખાવવું, તેમાં તો અનંત અનંત કુદરતો આવ્યા ને. કેમ કે આ મારા હાથ આવ્યા, આ ચોક આવ્યો, એનું આ અહીંયા જવું, પછી એટલા અનંત પૂતગલ પરમાણુ નું અહીંયા ચીપકી દેવું, આમાંથી નીકળીને અહીંયા ચીપકવું. એમાં પણ અહીંયા હું ઉભો છું તો મને એક 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 સ્પોટ દેખાય, તમને ત્યાંથી નથી દેખાતું. પણ અહીંયાથી હું જોઉં તો નિમિત્ત કઈ એક પરમાણુ નથી, એમાં તો કેટલા બધા પરમાણુઓ છે, ખ્યાલ આવે છે? પણ એનું ક્યુમ્યુલેટિવલી એવું વંચાવવું કે આ નિમિત્ત ઉપાદાન છે. તો આટલા બધા દ્રવ્યોએ મળીને કાર્ય કર્યું, ખ્યાલ આવે છે? આ તો એકચ્યુઅલ નિશ્ચયની વાત છે કે રિયાલિટીમાં કામ આવી રીતના થયું. પણ આપણે બોલચાલની ભાષામાં શું કહેવાય? બોલચાલની ભાષામાં કોણે લખ્યું કે મેં લખ્યું, ખ્યાલમાં આવે છે? બોલચાલની ભાષામાં એમ કહેવાય કે મેં લખ્યું. આધ્યાત્મિક રીતે સમજીએ, આ લખવામાં નિમિત્ત કોણ અને ઉપાદાન કોણ? અહીંયા પ્રશ્ન તો ત્યાં આવી શકે છે, સમજાય છે? કે મને વિકલ્પ આવવો અને આનું ક્યાં લખાવવું? તો આ જે પૂજ્જલોનું કાર્ય અહીંયા થયું તો એના માટે ઉપાદાન છે પૂજ્જલ. બરાબર. અને મને જે વિકલ્પ આવ્યો એટલે જીવ શું છે? નિમિત્ત. નિમિત્ત ઉપાદાન વચ્ચે સંબંધ શું છે? કે બહારથી એવું ભાસે છે કે નિમિત્તે આ કાર્ય કર્યું છે, સમજાય છે? એની પ્રોપર ટેકનિકલ ડેફિનેશન આપણે જોવી હોય તો કાર્યની ઉત્પત્તિમાં કર્તાપણાનો આરોપ જેને આપી શકાય એને કહેવાય નિમિત્ત, બરાબર. કાર્યની ઉત્પત્તિમાં કર્તાપણાનો આરોપ જેને આપી શકાય. હવે અહીંયા મલાઈ બેઠો છે તો એને આમાં નિમિત્ત કેવા છે? કેમ, એ પણ તો જીવ છે ને. અહીંયા જીવ લખ્યું છે, એ પણ જીવ છે. પણ ના, એમ નહીં. કેમ, વિકલ્પ કોને આવ્યો? વિકલ્પ મને આવ્યો, ખ્યાલમાં આવે છે? તો આ કાર્યની ઉત્પત્તિમાં મારા જીવ પર આરોપ આપી શકાશે માટે હું નિમિત્ત છું. હવે આરોપ આપી શકાય છે પણ જ્યાં સુધી ચોક મારા હાથમાં ન હોય. આ વસ્તુ શું છે? આ ચોક નું જ પરિણામ છે. એ ચોક પોતે આ ફોર્મમાં પરિણામિત થઈને આ કાર્ય થયું છે. તો જે દ્રવ્ય કાર્યરૂપે સ્વયં પરિણમે એને કહેવાય ઉપાદાન, ખ્યાલમાં આવે છે? જે સ્વયં કાર્યરૂપે પરિણમે એને ઉપાદાન, અને એને થવામાં જેને આરોપ આપવામાં આવે એને નિમિત્ત. નિમિત્ત ઉપાદાન વચ્ચે શું સંબંધ છે? કે એક સમય માટે જે સમયે કાર્ય થઈ રહ્યું છે એ સમય માટે આ નિમિત્ત અને ઉપાદાનનું એક જોડકું બને છે, એક એને કપલ બને છે, સમજાય છે? નોર્મલી હું આમ જ વિચાર કરતો હોઉં તો હું નિમિત્ત ન કહેવો. મેં 5 વાર વિચાર કર્યો કે આ લખવું છે, આ લખવું છે, લખવું છે, પણ ત્યારે નિમિત્ત ન કહેવાય. જ્યારે એકચ્યુઅલી લખાય ત્યારે મને નિમિત્ત કહેવાય, સમજાય છે આખી વસ્તુ? એટલે કોઈ દ્રવ્ય નિમિત્ત નથી. દ્રવ્યની વર્તમાન પર્યાય એ નિમિત્ત હોય છે, ખ્યાલમાં આવે છે? ઓકે. પછી બીજું, કોઈ પણ કાર્ય થાય તેમાં ઉપાદાન ઓલવેઝ એક જ હોય, પણ નિમિત્ત ઘણા બધા હોઈ શકે. નિમિત્ત ઘણા બધા હોઈ શકે. જે રીતના કે આ બ્લેકબોર્ડ, આ બ્લેકબોર્ડ જ ન હોત તો પછી અહીંયા લખાત કેવી રીતના? ખ્યાલમાં આવે છે? આ દિવાલ પર મારે લખવું હોય તો એમાં કાંઈ ન દેખાય, સમજાય છે? એટલે બ્લેકબોર્ડ પણ એક નિમિત્ત છે. આપણે બધા અહીંયા બેઠા છીએ તે બધાને સમજાવવા માટે અહીંયા લખવામાં આવ્યું છે, એટલે બધા પણ એમાં નિમિત્ત છે. ખ્યાલમાં આવે છે? તો નિમિત્ત અનેક હોઈ શકે, ઉપાદાન ઓલવેઝ એક જ હોય. આટલું ખ્યાલમાં આવે છે? સે ઇટ અગેન. ના, અહીંયા ચોક ને ઉપાદાન ગણ્યું છે, કેમ કે ચોક સ્વયં એ અક્ષર રૂપે પરિણમ્યો છે. ના ના ના, આ કાર્યમાં, આ લખવાના કાર્યમાં એ બે નિમિત્તમાં અપેક્ષા આવે છે કે કયા પોઈન્ટ ઓફ વ્યુથી આને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાનમાં કોઈ, હા, ના ના, પણ અહીંયા શું છે કે અહીંયા આપણે કાર્ય તેને ડિફાઈન કર્યું કે આ અક્ષરો લખાયા, તો એ અક્ષરો લખાયા તો એ અક્ષરો કયા રૂપે, કઈ વસ્તુ અક્ષર રૂપે પરિણમી, એમ હંમેશા વિચારતા હોય. એ બ્લેકબોર્ડ સ્વયં અક્ષર રૂપે નથી પરિણમ્યું, એટલે એ નિમિત્ત છે. ચોક સ્વયં અક્ષર રૂપે પરિણમ્યા છે, માટે ઉપાદાન. બે ઉપાદાન ક્યારે ન થઈ શકે? હા હા, આપણે કાર્ય શું ડિફાઈન કર્યું, કાર્ય શું ડિફાઈન કર્યું કે ક્લે થી ભરો,
ખાડો ભરવો,
ખાડો ભરવો, તો ખાડો શેનાથી ભરાયો? ક્લે, માટે ક્લે ઇઝ ઉપાદાન. પણ હવે સપોઝ એ બ્લેકબોર્ડ જે ત્યાં છે, ખાડા વાળું છે, તો એનું નિમિત્ત છે. સપોઝ એ ત્યાં ન હોત તો કોઈ બીજી વસ્તુ હોત, અથવા સ્મૂથ બ્લેકબોર્ડ હોત, તો એમાં પણ જેટલી ક્લે ભરાત એટલી ભરાત. ઓલામાં વધારે ખાડા છે, તેમાં વધારે ભરાય છે, તો દેટ ચેન્જીસ. પણ જે વસ્તુ સ્વયં એ કાર્યરૂપે પરિણમે છે, એ ઓલવેઝ ઉપાદાન ગણાય છે. આ ઉપાદાન અને નિમિત્ત વચ્ચે શું સંબંધ છે? એટલો સ્ટ્રોંગ સંબંધ છે કે ઓલવેઝ એવું જ લાગે કે આ નિમિત્તે કાર્ય કર્યું છે. ઓલવેઝ એવું લાગે કે નિમિત્તે કાર્ય કર્યું છે. હવે જેવી રીતે આપણે જમવા બેઠા હોઈએ, તો આ રોટલી ખાધી, કોણે ખાધી, કોણે ખાધી, તો આપણે એમ જ કહીએ કે મેં ખાધી. એ કહેવાની ભાષામાં ઓલવેઝ નિમિત્ત પર જ આરોપ આવે, પણ મેં જ્યાં આપણે ડિટેલમાં જોવા જઈએ, ભાઈ હું તો આત્મા છું, તો આત્મા રોટલી કેવી રીતના ખાય? પછી ત્યાં આખું બાયફર્કેટ કરવા જઈએ તો શું થાય કે રોટલીના પૂતગલ પરમાણુ ત્યાં તૂટ્યા, એ પોતે મોઢામાં ગયા અને ત્યાં એનું પાછું ભૂક્કા થવા રૂપે થયું. તો આ હાથ પણ નિમિત્ત, મારું વિચારવું પણ નિમિત્ત, ત્યાં રોટલીની જે કન્ડિશન હોય કે કાચી હોય એ પણ એનું નિમિત્ત, ઓલું અગ્નિ પણ નિમિત્ત, બધું નિમિત્ત. ખ્યાલમાં આવે છે? ઉપાદાન પોતે પડી ગયા, પણ હવે પોતે એટલે અહીંયા શરીર, એમ ઉપાદાન શરીર કે જે પડી ગયું, અને પત્થર નિમિત્ત, કેમ કે પડવું જોત તો એ શરીર પોતાના જ પગેથી પણ પડી શકે. ખ્યાલમાં આવે છે?
કાર્ય થવા માટે સહાયક પણ એમને બેસિકલી નિમિત્ત કહેવાના.
હા, પણ એ સહાયક એ ખાલી ઉપચારથી કહેવાની ભાષા છે. એકચ્યુઅલી ઇંગ્લિશમાં એમ કહી શકાય, પણ સી ધીઝ આર ઓલ નોટ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્ટર્સ. આ કેટલિસ્ટ છે, સહાયક છે, દે આર નોટ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્ટર્સ. કેમ કે એક્ઝેક્ટ શું છે કે નિમિત્ત ઓલા કાર્યમાં એક ટકો પણ હેલ્પ નથી કરતો. કેટલિસ્ટ કહેવાથી એવું લાગે કે જાણે કાર્યને સ્પીડ અપ કરે છે. સહાયક કહેતા એમ લાગે કે કંઈક તો સપોર્ટ કરતું હશે, એટલે દે આર નોટ કરેક્ટ ડિસ્ક્રિપ્ટર્સ. ભલે સમજાવવા માટે કહી શકાય. ખ્યાલમાં આવે છે? પણ ખરી રીતે જોતા કાર્ય ઉપાદાનથી થયું, નિમિત્તથી એક ટકો પણ નથી થયું, પણ એનો આરોપ એવો આપવામાં આવે છે કે જાણે નિમિત્તથી જ થયું. એવું એક નિમિત્ત ઉપાદાનનું જોડકું બને છે. હા, આના વજેથી થયું એ બધું નિમિત્ત ખ્યાલમાં આવે છે. ઓકે, તો હવે અહીંયા શું વાત કરે છે? આપણો ચાલતો ટોપિક શું છે કે દરેક દ્રવ્ય પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ ત્રણ લક્ષણ પરિણામ યુક્ત છે, બરાબર? તો કોઈ પણ કાર્ય થતા, કાર્ય એટલે કે કોઈ પણ પર્યાય, કોઈ પણ પરિણામ થતા, એનો ઉત્પાદ થયો, એનો જ વ્યય થયો, એટલે વ્યય પહેલાની ઓલા પછીની અપેક્ષા છે. કોઈ પણ ઓલા જે મોતિયોની માળામાં એની વન પર્ટિક્યુલર પર્યાય આપણે લઈએ, તો વેન વી અરાઈવ એટ ધેટ પર્યાય, તો એ કાર્ય થતી વખતે નિમિત્તો અનેક હોય છે. અહીંયા એ જ કે છે કે દ્રવ્ય એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ ત્રણ લક્ષણ પરિણામને સ્પર્શે છે. ત્યાં અનેક તે વખતે અનેક નિમિત્તો હોવા છતાં દ્રવ્ય તેને સ્પર્શતું નથી. કહેવાનો મતલબ શું છે કે જ્યાં દ્રવ્યમાં પોતાનું ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ પરિણમવાની શક્તિ સ્વયંમાં છે, તો નિમિત્તો પણ એક બીજા દ્રવ્ય છે ને, એમનામાં પણ એમના ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ પરિણમવાની શક્તિ છે. તો જેવી રીતના પેલો પર્સન પડી ગયો, તો ત્યાં પથ્થર ને પણ પોતાની રીતે ત્યાં હોવાની શક્તિ છે ને, તો એનું નિમિત્તપણ રૂપે પરિણમવાની એની શક્તિ છે. કોઈ વસ્તુ ઇઝ નેવર પરમનન્ટ લિમિટ, પણ એ ઓકેઝન પર એ પથ્થર એ નિમિત્ત રૂપે થયો ને, તો એનામાં એ નિમિત્ત રૂપે પરિણમવાની શક્તિ હોવી એ એનું પોતાનું ઉત્પાદ વ્યય ધ્રુવ છે. અને ઓલા પર્સનમાં પડી જવું એ એનું પોતાનું ઉત્પાદ વ્યય ધ્રુવ છે. સમજાય છે? કહેવાની ભાષામાં કરી શકાય. આપણે ઓલવેઝ નિમિત્તને આરોપ આપીએ છીએ, તો કહેવાની ભાષામાં કરાય કાંઈ વાંધો નથી, પણ સમજવામાં આવું સમજણ આપણી હોવી જોઈએ. કેમ કે બોલવું એ હંમેશા ઉપચાર છે, સમજણ એમાં કોઈ નય લાગતા નથી. સમજણ ઓલવેઝ એબ્સોલ્યુટ હોય છે, ખ્યાલમાં આવે છે? બોલવું ઓલવેઝ કોઈ એંગલથી બોલાય છે. હા, નોર્મલ આપણે જે લૌકિકમાં કહીએ છીએ કે હું પથ્થર ને કારણે પડી ગયો, દેટ શુડ નોટ બી દેટ. જેવી રીતના આપણે ઓલું કોઈ નાનું બાળક હોય અને પડી જાય, તો અરે નાના ઓલું ફ્લોર આડો છે, કે જો કીડી આમ થઈ ગઈ ને તેમ, આપણે એને સમજાવવા માટે અનેક વસ્તુ કહીએ, ખ્યાલમાં આવે છે? એટલું રડે નહીં, પણ આપણને ખબર છે કે છોકરાની મિસ્ટેક છે કે પડી ગયો, ખ્યાલ આવે છે? બસ એવી જ રીતે આપણા ઉપર લગાવવું કે અહીંયા આપણે અત્યારના મિથ્યા દ્રષ્ટિ છે, તો તેને કારણે છે કે આપણને ગુરુદેવશ્રીનો ઉપદેશ બરાબર હજી મળ્યો નથી, આપણે હજી શાસ્ત્રો બરાબર વાંચ્યા નથી, આપણને હજી પૂજામાં એટલો ભાવ આવતો નથી, આપણને હજી બહાર હજી એટલો ટાઈમ મળતો નથી, હજી આપણે આની પાછળ ભણવામાં છે, બિઝનેસમાં છે, આમાં છે, આમાં છે, એક્સેટ્રા. એ બધું બહારથી આરોપ આપવા માટે ઇટ ઇઝ ઓકે, પણ ખરી રીતે વિચાર કરીએ તો હજી આપણી મિથ્યા શ્રદ્ધા એટલી દ્રઢ છે કે એ છૂટી નથી, એટલે એ દોષ આપણા ઉપર આવે છે. આ ખ્યાલ આવે છે? એટલે અહીંયા વાત તો હજી ઘણી છે, આપણો ટાઈમ અહીંયા પૂરો થાય છે, તો આપણે એને અહીંયા જ રોકીએ છીએ. આના ઉપર વિચાર કરજો કે દરેક દ્રવ્યના જે આ ઉત્પાદ ધ્રુવ રૂપ ત્રણ લક્ષણ પરિણામ છે, એ દરેક દ્રવ્યના પોતપોતામાં રહેલા છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું જો કંઈ કરી શકતું જ નથી, તો આજે ઉપાદાન નિમિત્ત જેવી એક વસ્તુ, જે સિદ્ધાંતો છે, એ લૌકિક પરિણામોને સમજાવવા માટે જ છે. બાકી સૈદ્ધાંતિક રીતે જોઈએ તો દરેક દ્રવ્ય પોતપોતાનું જ કાર્ય કરે છે, તેમાં આવા કંઈ સિદ્ધાંત આવતા નથી. ખ્યાલ આવે છે? ચાલો આપણે જીનવાની છે. હે જીનવાણી ભારતી, તોની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તું પાવે સુખ છે, જીનવાણી કે જ્ઞાન છે દૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેસ. બોલો જીનવાણી માતનો જય.